SBS Audio is supported by advertising.
SBS is Australia's most trusted multilingual broadcaster. Our listeners are loyal, highly engaged, and have supported countless local businesses. We offer advertising packages for businesses of all sizes. Our experienced sales team will guide you through the process of owning a great campaign. Bring your own ad or have our production team make you something in one of our 68 languages. Start the conversation with your new audience today. Email sales@sbs.com.au.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્કાર શ્રોતા મિત્રો, ભારતના ચૂંટણી અંગેના મુખ્ય સમાચાર જાણી લઈએ. લોકસભાની ચૂંટણીના સાતમા અને આખરી તબક્કાનું મતદાન આવતીકાલે 1 જૂનના રોજ થનાર છે. 8 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે. આટલી બેઠકો માટે જુદા જુદા પક્ષો અને અપક્ષ ઉમેદવારો મળીને કુલ 904 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. વડાપ્રધાન મોદી વારાણસીની બેઠક પરથી ચૂંટણીમાં ઊભા છે, તેનું મતદાન પણ આવતીકાલે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ખાસ મનાતા અભિષેક બેનર્જી, કે જેઓ ડાયમંડ હાર્બર પરથી ઊભા છે, તેમનું તેમજ લાલુ પ્રસાદ યાદવના પુત્રી મિસા ભારતીનું બિહારના પાટલીપુત્ર બેઠક પરથી મતદાન થવાનું છે, તેઓનું પણ ભાવિ નક્કી થશે. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 13 બેઠકો, બિહારમાં 8, પશ્ચિમ બંગાળમાં 9, ચંડીગઢમાં 1, હિમાચલ પ્રદેશમાં 4, ઓડિશામાં 6, ઝારખંડમાં 3 બેઠકો પર મતદાન થશે. વડાપ્રધાન મોદી ઉપરાંત રવિ કિશન, કંગના રનૌત, અનુરાગ ઠાકુર, ચરણજીતસિંહ ચન્ની, હરસિમરત કૌરનું ભાવિ પણ નક્કી થશે. 2019માં સાતમા તબક્કાની ચૂંટણીમાં ભાજપને 25, કોંગ્રેસને 8, જેડીયુને 3, અપના દળને શિરોમણી, અકાલી દળ અને બીજેડીને 2-2 બેઠકો મળી હતી. ટીએમસીને 9 અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી હતી. એકંદરે એમ કહી શકાય કે 2019ના સાતમા તબક્કાની ચૂંટણીમાં એનડીએને 32 અને યુપીએને 9 બેઠકો મળી હતી. હવે જોવાનું એ રહે છે કે આવતીકાલે જે બેઠકો ઉપર મતદાન થાય છે તેમાં કોને કેટલી બેઠક મળે છે તેનો આપણને અંદાજ તો 4 જૂનના રોજ થનાર લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે. દરમિયાન ચૂંટણીના પ્રચારની અંદર જે છેલ્લા તબક્કામાં નરેન્દ્ર મોદીએ જે પ્રચારની અંદર કહ્યું તેના ઉપર નજર નાખીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે બ્રિટિશ ડિરેક્ટર રિચાર્ડ એટનબરોએ એ ગાંધી ફિલ્મ બનાવી ન હોત ત્યાં સુધી ગાંધીજી વિશ્વમાં ખાસ જાણીતા ન હતા. ગાંધીજી મહાન વૈશ્વિક આગેવાન હતા અને તેમને વિશ્વમાં જે સન્માન મળવું જોઈતું હતું તે સન્માન મળ્યું નથી. લોકસભા ચૂંટણી દરમિયાન ટીવી ઇન્ટરવ્યુમાં તેમણે આ વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે જો ગાંધીજી જેવા મહાન નેતા અંગે સમગ્ર વિશ્વ જાણે તે જોવાની જવાબદારી આપણા રાજકીય નેતાઓની હતી, પણ તે એક ફિલ્મ ડિરેક્ટરે પૂરી કરી હતી. મોદી અહીં તેમ કહેવા માગતા હતા કે સ્વતંત્રતા પછી આપણી દુર્દશા જુઓ, ભારતના મહાન આગેવાનને વિશ્વએ એક ફિલ્મ પછી માન્યતા આપી, જ્યારે આપણા રાજકીય નેતાઓ આ કામગીરી બજાવવામાં નિષ્ફળ ગયા. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વએ આ ફિલ્મ જોઈને મહાત્મા ગાંધી અને તેમના સિદ્ધાંતોને જાણ્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા સમગ્ર વિશ્વમાં આટલી જાણીતી હસ્તી હોઈ શકે તો ભારતે સારું કામ કર્યું હોત તો આજે ગાંધી સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રચલિત હોત. તેમણે આ ઉપરાંત દાવો કર્યો હતો કે મહાત્મા ગાંધી પાસે ભારતની ઘણી મુશ્કેલીઓનો ઉપાય હતો. તેમણે આ પ્રસંગે માર્ચ 2024માં દાંડીકૂચની જયંતીએ સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી તેની યાદ અપાવી હતી. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન તરીકે છેલ્લા 10 વર્ષ દરમિયાન તેમણે ભારતીય બંધારણના પિતા કહેવાતા ડોક્ટર બીઆર આંબેડકરના તીર્થસ્થાન પણ ઊભા કર્યા છે. તો આની સામે કોંગ્રેસના જયરામ રમેશે કહ્યું હતું કે તેઓ ઓડિશામાં પ્રચાર કરી રહ્યા હતા, એટલે ત્યાંના મુદ્દા ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે ઓડિશામાં બાલાસિનોર ખાતે 293 પ્રવાસીઓનો ભોગ લેતો અકસ્માત કેમ થયો, કારણ કે વડાપ્રધાન મોદી રેલવેમાં ભરતી જ કરતા નથી. તેઓ રેલવેની નોકરીઓ ખતમ કરી રહ્યા છે, બધાનું આઉટસોર્સિંગ કરી રહ્યા છે, તેના લીધે બેકારી વધી છે. મોદીએ કન્યાકુમારીમાં તેઓ હવે ઉપવાસ ઉપર અને મૌન ઉપર 2 દિવસ ઉતરવાના છે તે અંગે જે જાહેરાત કરી છે તેને પણ કોંગ્રેસે ચૂંટણીના 48 કલાકના જે પ્રચારની ગાઈડલાઈન હોય તેનો ભંગ ગણાવીને કહ્યું છે કે આ એક વડાપ્રધાન મોદી દ્વારા આચારસંહિતાનો ભંગ કહી શકાય. કન્યાકુમારીના 30 મેના પ્રવાસ દરમિયાન વિવેકાનંદ રોક પર ધ્યાનમાં બેસીને 48 કલાકનું મોદી મૌન રાખવાના છે તેવી તેમણે જાહેરાત 2 દિવસ પહેલાં કરી હતી. કોંગ્રેસે તેને ચૂંટણીની આચારસંહિતાનો ભંગ ગણાવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ શશી થરૂરે જણાવ્યું હતું કે ભાજપ સરકાર સૈનિકોને હવે પેન્શન પણ આપવા માગતી નથી, તેથી જ તે અગ્નિવીર યોજના લાવી રહી છે. અગ્નિવીરના લીધે યુવાનો ફક્ત 1 જ વર્ષ નોકરી કરીને બેકાર થઈ જશે, તેની સાથે તેમને ફક્ત 6 મહિનાની બેઝિક તાલીમ આપીને લડવા માટે મોકલી દેવાશે. આમ અપૂરતી કે અધૂરી તાલીમ આપમેળે તેનો જીવ તો લઈ લેશે જ, પણ દેશને પણ નુકસાન કરશે. આ ઉપરાંત દેશમાં બેકારી છે અને મોદી સરકાર નોકરીઓમાં ભરતી અટકાવી દીધી છે અને કોંગ્રેસ આવશે તો આ ભરતી ફરી શરૂ કરાવશે. કોંગ્રેસ અગ્નિવીર યોજનાને રદ કરશે અને તેના સ્થાને નવી યોજના લાવશે. તો આ તરફ આમ આદમી પાર્ટીના સંયોજક મુખ્યપ્રધાન દિલ્હીના અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે જો મને દિલ્હીની વિધાનસભા ચૂંટણી સુધી જેલમાં રાખવામાં આવ્યો તો આમ આદમી પાર્ટી કશું પણ કર્યા વગર 70 બેઠકો મેળવી લેશે તેની હું ગેરંટી આપું છું. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાના સંદર્ભમાં કેજરીવાલે જણાવ્યું હતું કે મને ક્યારેય હોદ્દાની લાલચ નથી, પણ હું જાણું છું કે આ મોદીનું ષડયંત્ર છે. જો મેં રાજીનામું આપ્યું હોત તો સરકાર આપમેળે જ પડી જાત અને આ જ મોડલ પછી તે આવતીકાલે બંગાળમાં મમતા અને કેરળમાં વિજયન સામે અજમાવશે, તેના પછી સ્ટાલિનનો નંબર આવશે. હવે જો મેં તે મોડલ ઊભું કરી દીધું કે જ્યાં સુધી જામીન મળશે નહીં ત્યાં સુધી જેલમાંથી સરકાર ચલાવીશ, પછી તેમની હિંમત નહીં થાય કે કોઈ પણ સીએમને હાથ લગાવે. કેજરીવાલે કહ્યું હતું કે તેમને સત્તાની કે ખુરશીની ક્યારેય પડી નથી. તેઓ તો આંદોલન અન્નાના આંદોલન થકી આગળ આવ્યા અને લાગ્યું કે રાજકારણથી દેશની સેવા થઈ શકે છે. તો આ હતા ચૂંટણી અંગેના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.
Why do people want to be at work? To feel heard, appreciated, part of something, and to know there's a career path for everyone. Inclusive workplaces are linked to increased innovation, productivity, and employee satisfaction. Make your organization a place where people want to be. For inclusion and diversity training, visit inclusion-program.com.au.